समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार एनो स्वाध्याय चाले छे अने चौथी गाथा सुधी आपने स्वाध्याय कर्यो छे। चौथी गाथा में जे वात आवी एना संबंधी में थोड़ीक वात गुरुदेवे जे कही छे ए पण साथे आपणे लई अने पछी पांचमी गाथा शुरू करिए એટલે સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આપણે પાંચમી ગાથા ઉપર જઈએ। અહીંયા પ્રવચન રત્નાકરમાં જે ભાવાર્થ આપ્યો છે એટલે કે જે ભાવાર્થ ઉપરનું ગુરુદેવનું પ્રવચન, ભાવાર્થ નહીં પણ પ્રવચન રત્નાકરમાં ભાવાર્થ ઉપરનું ગુરુદેવનું પ્રવચન આપ્યું છે એ આપણે વાંચીએ। ચોથી ગાથાના ભાવાર્થ ઉપરનું ગુરુદેવનું પ્રવચન એ પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ છીએ। પ્રવચન રત્નાકર બધાને ખ્યાલ છે કે ગુરુદેવના 18મી વખતના જે પ્રવચન હતા એના ઉપરથી આ પ્રવચન રત્નાકર બન્યા છે, એટલે એમાં એડિટિંગ થયું છે અને એ એડિટિંગ કરી અને જેમ છે તેમ બધું શબ્દશો નહીં લેતા બધી મૂળ વાતને લેવામાં આવી છે એ પ્રવચન રત્નાકર। એટલે એમાંથી આપણે ગુરુદેવના પ્રવચન ઉપરથી બનેલા આ પ્રવચન રત્નાકરમાંથી ભાવાર્થ ઉપરનું પ્રવચન છે એનો સાર જે અહીંયા આપેલો છે એ આપણે વાંચીએ છીએ। આ લોકમાં પ્રભુ મને પાછા પડઘા પડે છે ને પાછા અવાજ સંભળાય છે બેક, એટલે કૃપા કરી અને આપના માઇક્રોફોન મ્યુટ કરી દો। આ લોકમાં સર્વ મિથ્યાદ્રષ્ટિ જીવો એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના, જો અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે અહીંયા મિથ્યાદ્રષ્ટિ જીવોની વાત છે, સમ્યક દ્રષ્ટિની વાત નથી। આ લોકમાં સર્વ મિથ્યાદ્રષ્ટિ જીવો એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના જીવો સંસારરૂપી ચક્ર પર ચઢી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે, અનાદિથી પુણ્ય પાપરૂપી ભાવકર્મમાં ભીસાઈ રહ્યા છે। વસ્તુનું સ્વરૂપ આવું જ છે, શાંતિથી વિચાર કરીએ તો આપણને એમ લાગે કે પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય બસ બે જ પ્રકારના ભાવ, એટલે આત્માનો જે ભાવ છે શુદ્ધ ભાવ એનાથી વિપરીત ભાવ અન્ય ભાવ એ અશુદ્ધ ભાવ, અને અશુદ્ધ ભાવમાં શુભ ભાવ કે અશુભ ભાવ રૂપે પરિણમન થાય એટલે પુણ્ય કે પાપનો બંધ પડે અને એ અનુસાર કર્મ બંધાય અને કર્મ બંધાય એટલે એને એ ભવના પરિભ્રમણ થયા કરે। એટલે મૂળ વસ્તુ જો જોવા લઈ જઈએ તો બસ એક જ વાત આવે છે એમાં કે પુણ્ય અને પાપ, બસ એમાં જ આ જીવ ભીસાઈ રહ્યો છે, અનાદિથી પુણ્ય પાપરૂપી ભાવકર્મમાં એ ભીસાઈ રહ્યા છે બધા જ જીવો, એકેન્દ્રિયથી માંડી નિગોદથી માંડીને એમ કહીએ કે નિગોદથી માંડીને પચેન્દ્રિય સુધીના, સંઘની પચેન્દ્રિય સુધીના બધા જ જીવો જે મિથ્યાદ્રષ્ટિ છે તે સમ્યક દ્રષ્ટિની વાત નથી। અનંત પરાવર્તનમાં આ શરીરના પૂતગળો અનેક વાર સંયોગમાં આવી ગયા છે, અનેક પ્રકારના પૂતગળોના સંયોગમાં, અનંત પૂતગળના પૂતગળ પરમાણુના સંયોગમાં આ જીવ આવ્યો છે, અને એ જ રીતે ક્ષેત્ર અપેક્ષાએ પણ દરેક ક્ષેત્રે અનંતવાર જન્મીને મરી ચૂક્યો છે, દરેક કાળમાં અનંત જન્મ મરણ કર્યા છે, એવી રીતે દરેક ભવમાં અનંતવાર પરિભ્રમણ કર્યું છે, એવી રીતે શુભ અશુભ ભાવ પણ અનંતવાર જીવ કરી ચૂક્યો છે, એના ભાવની તો શું વાત કરવી પ્રભુ, एक मिनिटनी अंदर केटला भाव ए बदले छे, एनो उपयोग क्या जाय छे, एक जग्या ए क्या स्थिरता करतो नथी। ए इंद्रियो साथे, इंद्रियो द्वारा जे ज्ञान करी रह्यो छे एनी साथे जोड़ाय छे, के मन द्वारा जे विकल्प विचार करी रह्यो छे एनी साथे जोड़ाय छे, पण अनादिनो ए बारमां बारमां जे एनो उपयोग भटकी रह्यो छे, અને જ્યાં ઉપયોગ જાય છે તેનું એ જ્ઞાન કરે છે અને એની સાથે જોડાય છે, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિથી એની સાથે જોડાય છે કે આ સારું છે ને આ ખરાબ છે। જ્ઞાન કરે છે તો એ જ્ઞેય છે એમ જો એ લેતો હોય તો બરાબર છે, પણ એમ તો એ લેતો નથી। જેનું જ્ઞાન થાય છે એમાં એ કાં તો કરતા ભોગતા પણ સ્થાપે છે, મમત્વ કરે છે, અને કાં તો પછી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, આ સારું છે ખરાબ છે, મારું છે હું કરી શકું છું, એ રૂપે હું છું, એના કાર્ય હું કરું છું વગેરે, એને હું ભોગવું એ મને પ્રાપ્ત થાય તો સારું છે, અને એને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન આ જ ચાલે છે, અને એમાં જે ભાવ છે એ બધા કેવા છે, એ બધા ભાવ જે છે એને બંધનું કારણ છે। શુભ કે અશુભ બે પ્રકારના જ હોય, બીજા કોઈ ત્રીજા પ્રકારના હોય જ નહીં, કેમકે શુદ્ધ ભાવ તો છે નહીં અને અશુદ્ધ ભાવ છે એ બે પ્રકારે હોય, શુભ અથવા અશુભ। એટલે દરેક સમયે સમયે એ એવા ભાવ કરી અને એ ભાવ બંધ કરે છે, કર્મ બાંધે છે, એ વિભાવ ભાવ રૂપે પરિણમવું કે રાગ દ્વેષ રૂપે પરિણમવું બંનેનો અર્થ એક જ છે। રાગ દ્વેષ છે એ જ ભાવ બંધ છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે એક વાત સમજી લેવી કે એ રાગ દ્વેષ ખરેખર શું છે, એ આત્માના ભાવ કેવા છે, તો અશુદ્ધ ભાવ છે અથવા વિભાવ ભાવ છે। એટલે વિભાવ ભાવ જે છે એ જ ખરેખર તો એ જ ભાવ બંધનું કારણ એટલે આશ્રવ છે, અને આશ્રવ છે તો પછી બંધ પડે છે। આવું તો અનાદિનું ચાલ્યું આવે છે એટલે એવી રીતે શુભાશુભ ભાવ પણ અંતવાર જીવ કરી ચૂક્યો છે અને કરી રહ્યો છે એ તો બરાબર, પણ અત્યારમાં વર્તમાનમાં પણ એમ જ ચાલી રહ્યું છે। આ પાંચ પરાવર્તનરૂપ ભ્રમણમાં તેને મોહ કર્મના ઉદયરૂપ પિશાચ ભૂતળું ઘોંસરે જોડે છે એટલે ઘોંસરું શું છે, જો ઘોંસરા શબ્દ માટે થોડીક વાત કરી દઉં, ઘણાને ખ્યાલ નહીં હોય કે જે બળદગાડું હોય ને, અને બળદગાડામાં જે આડું જે મોટું લાકડું હોય છે કે જેની નીચે બે બળદ રહે છે, એટલે બળદની ગરદન ઉપર જે આડું લાકડું હોય છે એને ઘોંસરું કહેવાય। એ ઘોંસરાની નીચે બળદની ગરદન આવે અને એ પેલો પટ્ટો જે છે એ બાંધવામાં આવે, પછી બળદને બિચારાને ટેવ પડી જાય છે કે જરાક પેલો એ ગાડાવાળો જરાક હજી એ આડું લાકડું સહેજ આમ ઊંચું કરીને ત્યાં એ બળદ માથું નીચું કરીને એ ઘોંસરાની નીચે ઘૂસી જાય છે, એને ઘોંસરાની નીચે ચાલ્યા જવાની બિચારાને ટેવ પડી જાય છે, એ ભાર વહી વહી વહીને આ જીવનું પણ એવું જ થયું છે। આ જીવને પણ પેલું મિથ્યાત્વરૂપી ભૂતળું છે એ ઘોંસરે જોડે છે, એટલે જીવને એની સત્તા નીચે લાવી દે છે, અને આ જીવને પણ એ મિથ્યાત્વ રૂપે પરિણમન કરવાનું એટલું ગમી જાય છે કે તરત જ એમાં આવી જાય છે, એ મિથ્યાત્વના ઘોંસરામાંથી બહાર નીકળ્યો જ નથી। એટલે મોહકર્મના ઉદયરૂપ એ પિશાચ ભૂતળું ઘોંસરે જોડે છે, એટલે શું થાય પછી, મિથ્યાત્વ હોય એટલે શું થાય, ઉલટી માન્યતાઓ થાય। ગુરુદેવ કહે છે અહીંયા કે ઉલટી માન્યતારૂપ ભૂતળાએ તેને રાગની એકતારૂપ સંસારના ઘોંસરે જોડી દીધો છે, રાગની એકતારૂપ સંસારના ઘોંસરે, રાગની એકતારૂપ જ સંસાર છે, સંસારમાં બીજું છે શું, રાગ અને દ્વેષ એના જે ભાવ છે એનો સંસાર છે, અને એમાં એ આ મિથ્યાત્વએ જોડી દીધો છે, એ જ કર્યા કરે છે। બાયડીનું કરવું, છોકરાનું કરવું, દેશનું કરવું, શરીરનું કરવું, એમ મિથ્યાત્વ વડે પોતાનો છતો સ્વભાવ નહીં જાણવાથી, પોતાનો છતો સ્વભાવ એટલે પોતાનો જે ખ્યાલમાં આવે એવો સ્વભાવ, જે ચૈતન્ય સ્વભાવ તે દરેક સમયે તે અનુભવી રહ્યો છે છતાં પણ એને એ જાણતો નથી, છતો સ્વભાવ, ગુરુદેવ એવા શબ્દો મૂક્યા છે, છતો સ્વભાવ નહીં જાણવાથી રાગના એકત્વરૂપ ઘોંસરે જોડાયો છે, તેથી તે વિષયોની તૃષ્ણાના દાહથી પીડિત થઈ રહ્યો છે, વિષયોની લાલસા, આ મેળવું ને આ પ્રાપ્ત કરવું ને આ ભોગવું, બસ એ એની પાછળ લાગ્યો છે અને એવી તૃષ્ણા છે એટલે એને દાહ છે, તૃષ્ણાના દાહની બળતરાથી એ બળી રહ્યો છે. આ સાંભળવું ને જોવું ને સૂંઘવું ને ચાખવું ને સ્પર્શવું એવા પંચેન્દ્રિયોના વિષયોની તૃષ્ણારૂપ અગ્નિથી અંદર બળી રહ્યો છે. તે દાહનો ઇલાજ ઇન્દ્રિયોના વિષયો રૂપ આદિ વિષયો છે. એનો ઇલાજ તરીકે શું માને છે કે આ ઇન્દ્રિયોના વિષયોની હું પ્રાપ્તિ કરું, ભોગવું, એનો ઇલાજ માને છે. અને એમ એને ઇલાજ માનીને એનો જ પ્રયત્ન કરે છે, એમ જાણી પોતાના ઉપયોગને તે તરફ જોડે છે, ઇન્દ્રિયોના વિષયો તરફ, બહારમાં ને બહારમાં, આત્મા તરફ તો એને લક્ષ જતું જ નથી. અને તે પંચેન્દ્રિયના વિષયોને ઘેરો ઘાલે છે, બસ એ જ વાત, બીજી કોઈ વાત નથી. એ પાંચે ઇન્દ્રિયોને છઠ્ઠા મન દ્વારા એ જે જ્ઞાન કરે છે એને જ સાચું જ્ઞાન માને છે, એ માહિતી છે, એ બધું જ્ઞેય માત્ર છે, એ કોઈ રીતે આદરણીય નથી, કોઈ રીતે ઉપકારી નથી, એ પોતાનું જ્ઞાન નથી, એ આત્માને લક્ષ્ય થતું જ્ઞાન નથી કે એના દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એના દ્વારા જેની પ્રાપ્તિ થાય છે એ બધું શું છે? એના દ્વારા તો ભવની પ્રાપ્તિ થાય છે, એના દ્વારા તો મલિનતાની પ્રાપ્તિ થાય છે, કર્મરૂપી મેલ ચોટે છે. એવા પાંચેન્દ્રિયના વિષયો એને ઘેરો ઘાલ્યો છે, એની પાછળ લાગી પડ્યો છે અને તે વિષયોને જાણવા અને ભોગવવામાં મગ્ન બને છે. તથા પરસ્પર ઉપદેશ પણ એવો વિષયોનો જ કરે છે, બીજાને પાછો એ સમજાવે, પેલો એને સમજાવે ને એ બીજાને સમજાવે, આચાર્ય પણ કરે છે એવા શબ્દો મૂક્યા છે ને, એટલે એનો અર્થ એ છે કે એ બીજાને પણ એ જ પ્રમાણે ઉપદેશ કરે છે, બીજાઓ પણ એને એવો ઉપદેશ કરે છે. આપણે આ કરવું જોઈએ, આમ કર્યા વિના કંઈ ચાલે, આપણે હજુ સંસારી છીએ, એમ એકબીજા પરસ્પર રાગનો જ ઉપદેશ કરે છે. પરંતુ કોઈ અંતર સ્વભાવમાં જવાની વાત કરતું નથી. બહુ સ્પષ્ટ ગુરુદેવે ચોખ્ખું કહ્યું છે, કોઈ અંતર સ્વભાવમાં જવાની વાત કરતું નથી. બધા શેની વાત કરે છે? વિષય ભોગની વાત કરે છે. વિષય ભોગની અને રાગની કથા અંદરોઅંદર માહો માહે અજ્ઞાની જીવો કરે છે. એક જીવ કહે અને બીજો સાંભળીને કહે કે હા બરાબર છે, બધા હામાં હા મેળવે છે અને એમ જ આખો ગાડરીયો પ્રવાહ, ઘેટાનો પ્રવાહ જે ચાલ્યો જાય બુદ્ધિ વગર, એકની પાછળ બીજો, એમ બધા એ મિથ્યાત્વરૂપી ભૂતડાએ જે ભૂરખી નાખી છે એના અંદરમાં આવી અને એ અંદરોઅંદર માહે માહે ઉપદેશ દેતા અને લેતા, ઉપદેશ સાંભળતા અને ગ્રહણ કરતા અને બીજાને સંભળાવતા, એ ઇન્દ્રિયોના વિષયોમાં જ રાચી રહ્યા છે. આમ વિષયોની ઈચ્છા અને વિષયોને ભોગવવું એવી કામ અને ભોગની કથા તો જીવે અનંત વાર સાંભળી છે, પરિચયમાં લીધી છે અને અનુભવી છે. તેથી આ કથા તો એને સુલભ છે, સહેલી છે, એમાં કોઈ નવીનપણું નથી, એમાં કોઈ વિશેષતા નથી. એ કરતો આવ્યો છે, કરી રહ્યો છે, અનાદિનું એમ જ એ ચાલી રહ્યું છે, એટલે એ કથા એને માટે કોઈ સહેલ, કોઈ નવી વાત નથી, બહુ સહેલી છે. એનો સ્વીકાર કરવો એને બહુ સહેલો લાગે છે, એમાં રૂચિ પણ એને થાય છે અને એ પરિચયમાં લીધી, અનુભવમાં લીધી છે, એટલે એ તો બધું સહેલું છે. પણ પરદ્રવ્યોથી ભિન્ન, જગતના બધા જ પદાર્થોથી ભિન્ન, બધા જ પરમાણુઓથી ભિન્ન, બધા જ જીવોથી ભિન્ન, પોતે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય રૂપ છે. એને અહીંયા કહ્યો છે ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ, એવા ભગવાન આત્માની કથા એણે સાંભળી નથી. એટલે કહે છે કે પણ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ. ચૈતન્ય ચમત્કાર શું છે? આ ચૈતન્ય પણ ક્યારેય ગયું નથી અને એક સરખું રહ્યું છે, જ્યારથી જીવ છે ત્યારથી, અને એવું ચૈતન્ય પણ એ હંમેશા એવું જ રહેવાનું છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે, ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શન, જાણવું અને દેખવું, જાણવું એટલે જ્ઞાન કરવું અને દેખવું એટલે દર્શન, એ જ્ઞાન દર્શનનો જે આત્માનો સ્વભાવ છે એ ક્યારેય એનાથી જુદો પડ્યો નથી અનંત ગુણો પણ એની સાથે એ જ રીતે રહ્યા છે, ક્યારેય એનાથી જુદા પડ્યા નથી, એ સ્વરૂપમાંથી એક ગુણ ઓછો થયો નથી, વધ્યો નથી. પણ ચૈતન્ય ચમત્કાર તો એવો છે કે એ દરેક સમયે એને અનુભવે છે, માત્ર એની દ્રષ્ટિ નથી જતી. અત્યારે વર્તમાનમાં આ સમયે પણ એ ચૈતન્યને એ અનુભવી રહ્યો છે. આ જાણે છે તો કોણ જાણે છે? એ જાણે છે, સ્વાધ્યાય કરે છે, તો એ જાણનાર કોણ છે? જાણ્યું કોણે? એ કાનથી સંભળાયું એટલે જાણ્યું છે, કાન સાંભળનાર છે એ જાણનાર છે, કે મગજ છે એ જાણે છે? ના, એ જાણનાર એ અંદરમાં બેઠો છે, ભગવાન આત્મા એ જાણનારો છે. અને એ જાણનારો છે ને, જાણી રહ્યો છે ને અત્યારે વર્તમાનમાં પણ, એમ જો એ દ્રષ્ટિ કરે તો એ જાણનારો એને પોતાને જણાયા વિના રહેશે નહીં. કોઈ પણ જ્ઞાન કરતો હોય, પરનું કરતો હોય કે સ્વનું કરતો હોય, ત્યારે ખરા અર્થમાં તો એ જાણનાર જે છે એ પોતે ભગવાન આત્મા છે, અને એ જ પ્રસિદ્ધિમાં આવે છે. જાણનાર રોજ જણાય છે. જાણવાની ક્રિયા કરતા એ જગતનું જ્ઞાન થાય, પરપદાર્થોને જાણે એમ નહીં, પણ એ જાણવા વખતે પણ એને તો સહેજ જરાક ધ્યાન આપે તો એને પોતાનું સ્વરૂપ જ જણાશે. એ જાણનારો પોતે છે એ જ જણાય છે. જાણવાની ક્રિયા વખતે ખરેખર તો જાણનારો જ એને અનુભવાય છે, પણ એને તો ક્યાં દ્રષ્ટિ કરવી છે? જાણનારાને અનુભવવો હોય તો અનુભવે ને. આ સમયે જ્યારે એ સાંભળી રહ્યો છે, પુસ્તકમાં જોઈ રહ્યો છે, સમયસારના પુસ્તકમાં કે પ્રવચન રત્નાકરના પુસ્તકમાં એ જોઈ રહ્યો છે, આંખ દ્વારા વાંચી રહ્યો છે, કાન દ્વારા સાંભળી રહ્યો છે, ત્યારે પણ એ જે જ્ઞાનની ક્રિયા કરે છે તો એ જ્ઞાનની ક્રિયા થાય છે, અને જે એને જણાય છે એ જણાય છે, એ મહત્વનું છે કે જાણનારો મહત્વનો છે? કે જાણ્યું કોણે એમ પ્રશ્ન કરતા એને થાય કે જાણનારો હું, એ હું કહેતા એ આત્મા છે, અને એમ આત્માને પકડાય છે. આ જાણનારો તો મને અનુભવમાં આવી રહ્યો છે, પણ એવા જાણનારને જે દરેક સમયે ચૈતન્ય ભગવાન એ જણાઈ રહ્યો છે, એના તરફ એની દ્રષ્ટિ જતી નથી, એટલે એને એ જણાતો નથી. જાણનારો ખરેખર જણાય છે. જાણે છે એની વાત નહીં, કે જે કંઈ જાણતો હોય જ્યારે પણ જ્ઞાન કરે છે ત્યારે એ ખરેખર એ જ્ઞાન કરનારો જ એને અનુભવાય છે, આ વાત એને પકડવાની છે. એ ચૈતન્ય ચમત્કાર છે. એવા ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માનું જ્ઞાન કદી એને થયું નથી. ચૈતન્ય ચમત્કાર વસ્તુ પોતે આત્મા છે, પોતે છે, એનું જ્ઞાન પોતે અનંતકાળમાં કર્યું નથી. અને જેમને એ જ્ઞાન થયું હતું, જેમને એ જ્ઞાન અત્યારે વર્તમાનમાં પણ છે, એવા પુરુષોની સેવા કદી કરી નથી. સેવા કરી એટલે એમને સેવ્યા નથી, સેવ્યા નથી એટલે એમનો વિશ્વાસ કર્યો નથી, એમની આજ્ઞા માની નથી, એ માર્ગે એ ગયો નથી. એવા સત્પુરુષોની સેવા એણે કરી નથી, એમની પાસેથી એ જ્ઞાન એણે પ્રાપ્ત કર્યું નથી. કેમ કરીને અંદરમાં જવાય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, એનું માર્ગદર્શન એને મેળવ્યું નથી, એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય એવા મહાપુરુષો પાસેથી જાણ્યું નથી કે મારું સ્વરૂપ કેવું છે, હું સિદ્ધ સમાન છું એ વાતનો એને અભ્યાસ કર્યો નથી, એટલે એનું જ્ઞાન નથી. એને એવાને એવા મહાપુરુષો કે જેમને એનું જ્ઞાન છે, એમની પાસેથી એમણે એ વાતને ગ્રહણ કરી નથી, એટલે અનાદિનો એ રખડે છે. એટલે કે સંતોએ કહ્યું તે સાંભળ્યું, પણ અંદરમાં માન્યું નથી. કદાચ ક્યારેક એવું બન્યું હોય, અથવા તો કદાચ એવું પણ બન્યું હોય કે શાસ્ત્ર હાથમાં આવ્યું હોય અને એમાંથી કંઈક વાંચ્યું હોય, પણ અંતરમાં ઉતાર્યું ન હોય, આત્મસાત કર્યું નહીં, એને માન્યું નહીં, એની શ્રદ્ધા કરી નહીં. અને પછી શ્રદ્ધા કરી, એટલે પહેલા તો વિકલ્પ રૂપે શ્રદ્ધા થાય, એવી વિકલ્પ રૂપે પણ શ્રદ્ધા કરી, અને પછી એને પોતે અનુભવ સહિત શ્રદ્ધામાં ફેરવે, પછી પોતે એને અનુભવ સહિત શ્રદ્ધામાં ફેરવે. આ કરવાનું એને કર્યું જ નથી, એટલે ખરેખર એ સાંભળ્યું નથી એમ કહેવાય. એને એ એના તરફ લક્ષ કર્યું નથી. એ રીતે એ નિજ પરમ આત્મ સ્વરૂપ આત્માની કથા ન કદી સાંભળી, ન પરિચય કર્યો કે ન તેનો અનુભવ કર્યો, તેથી એ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ સુલભ નથી. એ વાત જ એને સુલભ નથી, તો પછી એવા એ વાતમાં જે ભગવાન આત્માની વાત આવે પોતાનું નિજ સ્વરૂપ એની પ્રાપ્તિ એને ક્યાંથી સુલભ થાય. એને રાજપાટ અને દેવપદ એવું તો અનંતવાર મળ્યું, પરંતુ નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ એને થઈ નથી અને એ થવી સુલભ નથી, અર્થાંત એ દુર્લભ છે. આ વાતને આપણે પ્રવચન રત્નાકરમાંથી અહીંયાથી લીધી છે. પાંચમી ગાથાનો સ્વાધ્યાય કરીએ. હવે સમયસાર ગાથા પાંચમી. પાંચમી ગાથાની શરૂઆતમાં જ કહે છે કે આ ચાર ગાથા થઈ એટલે ચાર ગાથા પછીથી જે વાત કરે છે ત્યાં આચાર્ય ભગવાન કહે છે કે હવે આચાર્ય ભગવાન કહે છે કે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ. ચોથી ગાથામાં જે વાત કરી કે એ કથા એને સુલભ નથી ને એ આત્માનું સ્વરૂપની પ્રાપ્તિ એ એને સુલભ નથી, માટે હવે તેથી અમે જીવોને એ ભિન્ન આત્માનું એકત્વ દર્શાવીએ છીએ. એ બીજાઓ બધાથી ભિન્ન પોતે એક રૂપે રહેલો આત્મા એનું સ્વરૂપ અમે દર્શાવીએ છીએ, કેમ કે એની વાત એને જાણી નથી અને ખબર નથી અને પરિચય કર્યો નથી, અનુભવ થયો નથી, એટલે એવા આત્માનું સ્વરૂપ અમે દર્શાવીએ છીએ એમ કહી. અને પાંચમી ગાથા અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે તમ એકત્વ વિભક્તમ દર્શ એહમ આત્મન સ્વવિભે યદિ દર્શ એયમ પ્રમાણમ સ્ખલેયમ છલમ ન ગૃહિતવ્યમ. તો પાંચમી ગાથા બોલો.
દર્શાઉ એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી, દર્શાઉ તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહ સ્ખલના યદિ.
પાંચમી ગાથાના અર્થમાં કહે છે કે તમ એટલે તે એકત્વ વિભક્ત આત્માને, તે એકત્વ વિભક્ત આત્માને, એકત્વપણું કોની સાથે છે? પોતાના સ્વરૂપ સાથે જેને એકત્વપણું છે, નિજ સ્વરૂપ સાથે એકત્વપણું છે એ આત્મા. અને વિભક્તપણું કોની સાથે છે? કે તો કે રાગ અને પર સાથે જેને વિભક્તપણું છે. રાગ અને પરથી ભિન્ન અને પોતાના સ્વરૂપથી અભિન્ન એવો આત્મા, એ એકત્વ વિભક્તપણું. એવા આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. એવા આત્માને હું આત્માના એટલે પોતાના આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. શું વૈભવ છે? કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા છે, એમના આત્માનો વૈભવ. ભાવલિંગી મુનિ છે, મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને સાત દિવસ રહીને ત્યાંથી સિમંદર પ્રભુની વાણી સાંભળીને અને શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને જે અહીંયા પાછા આવ્યા અને શાસ્ત્રોની રચના કરી, એવા જંગલમાં રહેતા મહાપુરુષ છે, મહાન સંત છે. એવા મુનિ 28 મૂળ ગુણ સહિત જેમનું દ્રવ્યલિંગ છે અને એવું જ ભાવલિંગ છે, વારે વારે પોતાના સ્વરૂપમાં એ ઊંડા ઉતરી જાય છે અને રિદ્ધિદારી સંત છે. જમીનથી એ ચાર આંગળ એમના પગ ઊંચે રહેતા વિહાર કરે ત્યારે જમીનને પગ અડતા નહીં એવા રિદ્ધિદારી, અને ચારણ રિદ્ધિ હતી જેના દ્વારા એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા એવી શક્તિથી. એટલે એવા રિદ્ધિદારી સંત એમના વૈભવની શું વાત કરવી? એ એમ કહે કે હું નિજ વૈભવ વડે દેખાડું છું, તો એમના વૈભવની એટલે એમના જ્ઞાન વૈભવની વાત છે પ્રભુ. અહીંયા તો એમણે કર્યું છે એની શું વાત કરવી? એવા મહાપુરુષ જ્યારે એમ કહેતા હોય કે હું મારા બધા વૈભવથી તને જણાવું છું, એટલે મારું જે જ્ઞાન છે એ જ્ઞાનથી, એ જ્ઞાનના વૈભવથી તને દેખાડું છું, તેમાં કઈ વાત બાકી રહેવાની હોય? એમાં બધું જ આવી જવાનું છે પ્રભુ. પણ એ નિજ વૈભવ છતાં કેવો છે એની વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં કરી છે, એ આગળ આવશે. એટલે શું કહે છે ભગવાન કુંદકુંદાચાર્ય? કહે છે કે મારા આત્માના નિજ વૈભવ વડે, મારા જ્ઞાન વડે એ હું દેખાડું છું. આવો ભાવ એમને આવવો એ મોટામાં મોટી જગત ઉપર કરુણા છે. એ મહાપુરુષ પોતે તો બધું પામ્યા હતા, પણ એમને આવો એક શુભ ભાવ આવ્યો અને શાસ્ત્ર લખી નાખ્યું. એવો વિકલ્પ આવ્યો અને શાસ્ત્રની રચના થઈ, જે જગતને પરમ ઉપકારનું કારણ થયું. એટલે એમને એવો ભાવ આવ્યો કે હું, મને જે પ્રાપ્ત થયું છે એ વૈભવ તમને પણ આપું, સામે શ્રોતા આવ્યા છે તો એમને પણ હું એ આપું. એમને શ્રોતાઓની તરફ દ્રષ્ટિ ગઈ અને શ્રોતાઓમાં એવો ભાવ આવ્યો છે, અથવા તો એમ થયું છે કે આ બધા ભવ્ય જીવો છે, આ શ્રોત જે આવ્યા છે એ બધા ભવ્ય જીવો છે અને એ બધા એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે એવા છે, એ લાયક છે, એમનું ઉપાદાન તૈયાર છે, એટલે હું આપું. અને એમને સમયસર આપણને આપ્યું. આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. અને આગળ કહે છે, બીજી લીટીમાં કહે છે, અહીંયા કહે છે, દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદી. જો હું દેખાડું તો પ્રમાણ કરવું. પ્રમાણ કરવાની વાત કહી છે. તમે એમને એમ સ્વીકારી લેજો નહીં. તમે એનો માત્ર હું કહું છું માટે એને માની લેશો નહીં, પણ તમે તમારા જ્ઞાનના ઉઘાડથી એને પ્રમાણ કરજો. તમારા જ્ઞાન દ્વારા એને તમે અનુભવમાં લઈ જઈ અને પ્રમાણ કરજો. એ રીતે એ સત્યને સ્વીકારજો, પ્રમાણ કરજો. અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. શું ચૂકી જવાની વાત છે? આત્મ સ્વરૂપમાં તો કંઈ ચૂકી જાય એ વાત છે જ નહીં. ચૂકી જવામાં શું ચૂકી જાય? તો કે ક્યાંક વ્યાકરણમાં કે ક્યાંક વિભક્તિમાં કે કોઈક જગ્યાએ ક્યાંક એ ફેરફાર આવી જાય અને તમને એ વ્યાકરણનો કે વિભક્તિનો કે એનો તમને જો ખ્યાલ હોય, કે ન્યાયથી અનેક પ્રકારના સાહિત્યના જે ન્યાય હોય છે એ ન્યાય પ્રમાણે એ વાક્ય રચનાની અંદર કોઈ ક્યાંક કોઈક એવો દોષ આવે અને તમને એ ખબર પડે તો તમે એના તરફ દ્રષ્ટિ કરીને ત્યાં રોકાઈ નહીં રહેતા. એના તરફ દ્રષ્ટિ કરીને એને ગ્રહણ કરીને ત્યાં નહીં રોકાઈ રહેતા. જે સ્વરૂપ હું દર્શાવું છું એ સ્વરૂપને તમે અનુભવીને પ્રમાણ કરજો. જ્ઞાનને પ્રમાણ કરજો એટલે એ જ્ઞાનને તમે આત્મસાત કરીને અનુભવ દ્વારા પ્રમાણ કરજો. હું તમને આત્માનું સ્વરૂપ દર્શાવું છું. કેવી ભાવના, ઉત્તમ ભાવના. અને ઉત્તમ ભાવનામાં એક ભાવ ભર્યો છે કે સામે જે છે એ ગ્રહણ કરવાના છે, એને પ્રમાણ કરવાના છે. પાંચમા આરાના મુનિ છે અને પાંચમા આરાના જીવોને માટે આ વાત કરી ગયા છે. કુંદકુંદાચાર્ય ભગવાન થયા એ વખતે તો કેવળી ભગવાનના અહીંયા ભરત ક્ષેત્રમાં વિરહ પડ્યા. હવે તો કેવળી ભગવાન થવાના નહોતા, પણ કુંદકુંદાચાર્ય ભગવાને એવું કામ કર્યું છે, ગણધર જેવું કામ કર્યું છે. પોતે તત્વને પામ્યા છે, પોતાને હવે બહુ ભવ બાકી રહ્યા નથી અને બીજાઓને માટે પોતે જે સ્વરૂપ અનુભવ્યું છે એવા સ્વરૂપને શાસ્ત્ર દ્વારા એની રચના કરીને એ જીનવાણીને પંચમારાના જીવોના લાભને માટે શાસ્ત્ર રૂપે મૂકી. અહોભાગ્ય ભરતક્ષેત્રના જીવોના અહોભાગ્ય કે આવું શાસ્ત્ર બન્યું. મહાપુરુષોના અંતરમાં જે ભાવ ભર્યા હોય છે ને, બીજાને આપવાના ભાવ, તો એ સામે એ પાત્રતા જુએ છે અને પછી આપે છે. અહીંયા ભગવાન કુંદકુંદાચાર્યને આપણા પંચમારાના આ બધા જીવોને જોઈને કરુણા ઉપજી છે, એટલું જ નહીં પણ એમને એમાં પાત્રતા દેખાઈ છે. એમને એમાં એવી પાત્રતા દેખાઈ છે કે આ પંચમારાના જીવો પણ આ વસ્તુને પ્રાપ્ત કરશે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરશે એટલે આ શાસ્ત્ર લખાયું છે. જો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ હોય છે કે આ શાસ્ત્રની રચના થવી એના ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને જયસેન આચાર્ય ભગવાનની ટીકા અને બીજાઓએ પણ ઘણા એવી ટીકા તો લખી છે અને એનું વિસ્તારપૂર્વક 19 વખત વાંચન થવું ગુરુદેવ દ્વારા, આ બધો આમ જોઈએ ને તો એવો એક કોઈક યોગાનુયોગ છે અને એમાં એવા નિમિત્ત નૈમિતિક સંબંધો પડેલા છે કે આમ જ થવાનું હતું ને આમ જ થયું અને આપણને એ દ્રવ્યશ્રુત પ્રાપ્ત થયું. એટલે હજી પાંચમા આરામાં છીએ, પંચમ કાળમાં જન્મ્યા છીએ, પણ હજી આપણા એવા પુણ્યો છે કે આપણને આવા શાસ્ત્રની પ્રાપ્તિ થઈ. એ શાસ્ત્રની ગાથાઓ, એની ટીકા અને એની ઉપરનો વિસ્તાર ગુરુદેવ દ્વારા જે કરવામાં આવ્યો એ બધું આપણને સહજ રીતે ઉપલબ્ધ થયું ને પ્રાપ્ત થયું. કેવા ભાગ્ય! તો હવે આપણે ટીકા લઈએ. આગળમાં કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન, ટીકામાં કહે છે કે આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી હું આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ, એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન શું કહે છે કે આચાર્ય કહે છે કે આચાર્ય એટલે કુંદકુંદ આચાર્ય ભગવાન, એ કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી હું આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ. અહીંયા તો આત્માને દર્શાવવાની વાત છે પ્રભુ. સમયસાર કહેતા આત્માનું સ્વરૂપ એને અહીંયા તો દર્શાવ્યું છે. એ શબ્દરૂપે આવ્યું છે, એ શબ્દ બ્રહ્મ છે, પણ એનું જે વાચક અને વાચ્યનો સંબંધ તરીકે જો વિચારીએ તો એનું જે વાચ્ય છે, આ સમયસારનું જે વાચ્ય છે એ ભગવાન આત્મા છે, એ આત્માનું સ્વરૂપ છે, એને આ સમયસાર દર્શાવનાર છે. આચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે કે હું મારા આત્માના વૈભવ દ્વારા, મારો વૈભવ, મારા આત્માનો વૈભવ એટલે મારો જ્ઞાનનો વૈભવ, મારા જ્ઞાનનો વૈભવ એ સર્વથી હું એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ. આત્માને માટે વિશેષણ મૂક્યા છે એકત્વ વિભક્ત. વિભક્ત કોનાથી છે? વિભક્ત એટલે ભિન્ન, જુદો. કોનાથી જુદો છે? રાગ અને દ્વેષથી જુદો, વિભાવોથી જુદો, પરથી જુદો એવો ભગવાન આત્મા, એ વિભક્ત. અને એકત્વ, એકપણું પોતાને પોતાના સ્વરૂપ સાથે એકપણું છે, બીજા કોઈ સાથે એકત્વ છે જ નહીં. આ આત્માને એકતા પોતાના સ્વરૂપ સાથે જ છે. પોતાનું સ્વરૂપ કેવું છે તો અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એ પોતાનું જે સ્વરૂપ જે છે એની સાથે જ એને એકત્વપણું છે, બીજા સાથે એ એકત્વપણું છે નહીં અને માની રહ્યો છે. શરીર સાથે એકત્વપણું એ માની રહ્યો છે તો કંઈ એવું એકત્વપણું શરીર સાથે છે નહીં. એ ભલે બોલે મારું શરીર મારું શરીર બોલે, પણ એનું શરીર હોય તો એ લઈને જાય ને. ત્યાર સુધીમાં એને કેટલા શરીર ભેગા કર્યા, કેટલા શરીર લઈને ગયો, એ એક શરીર લઈને ગયો છે? એનું હોય તો એ લઈને જાય ને. શરીર સાથે એકત્વ પણ છે જ નહીં પ્રભુ. અને બીજાઓની સાથે પદાર્થો જે એને ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવે છે, એ બધા પદાર્થો જે પૂતગળના સ્કંધો છે એ બધા સાથે પણ એ એકત્વ પણ કરીને રહ્યો છે. પણ એમાં તો પદાર્થમાં તો તદ્દન ભિન્નતા છે. પેલું તો જળ છે, અજીવ છે. એ જળની સાથે એ પોતાની નજીકમાં પણ નથી, એની સાથે એકત્વ કરીને રહ્યો છે. શરીર છે એ પણ જળ છે, પણ એ એની નજીકમાં છે. એના ક્ષેત્ર, એ જે ક્ષેત્રમાં આત્મા છે એ જ ક્ષેત્રમાં રહ્યું છે. અને પેલા જે જળ છે એ તો એના ક્ષેત્રમાં પણ નથી. કાર કારને ઠેકાણે છે, ઘર ઘરને ઠેકાણે છે, પુસ્તક પુસ્તકને ઠેકાણે છે, કોમ્પ્યુટર કોમ્પ્યુટરને ઠેકાણે છે, એ તો એના ક્ષેત્રમાં પણ નથી. તો ત્યાં પણ એ એકત્વ કરીને રહ્યો છે કે આ મારું મારું મારું, લક્ષ્મી પૈસો ધન ઘોડા મોટર નોકર ચાકર બધું મારું. કેટલા બધા પ્રકારના આપણે પરિગ્રહ લઈએ છીએ, બાહ્ય અને અંતર્ગત એ બધા પરિગ્રહો એને ધારીને બેઠો છે. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ બધાને એ રાખીને બેઠો છે. અને એની સાથે એ મમત્વ કરે કે એકત્વ કરે જે કરે તે, પણ એ ભાવ કેવો છે? એ પરની એકતાનો ભાવ છે. પરની એકતાનો ભાવ છે. અહીંયા તો કહે છે કે એને સ્વની એકતા હોય, બીજા કોઈની સાથે એને એકત્વ પણ હોય જ નહીં. બધાથી એ જુદો છે, ભિન્ન છે. એ બધા પર સાથે તેને વિભક્ત પણ છે. એટલે એવું એકત્વ વિભક્ત પણ જે છે એવા આત્માને હું દર્શાવીશ, એવો વ્યવસાય, એવો ઉદ્યમ, નિર્ણય કર્યો છે. કોણે? અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આવો નિર્ણય કુંદકુંદાચાર્ય ભગવાને કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજ વૈભવ? હવે એ આત્માના નિજ વૈભવની વાત અહીંયા દર્શાવે છે. કેવો છે નિજ વૈભવ? તો કે આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને સાત પદની મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ અરહંતના પરાગમ, પરમ આગમ છે, અરહંતના પરમ આગમ, એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે. અરહંત ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમની વાત લીધી છે. અરહંત ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એટલે સર્વજ્ઞ થયા છે. અને એ સર્વજ્ઞપણું છે, એ સર્વજ્ઞપણાને નિમિત્તે જે દિવ્યધ્વનિ છૂટે છે અને એ દિવ્યધ્વનિમાંથી જે આગમોની રચના ગણધર ભગવાન કરે છે એ પરમ આગમ, એ પરમ આગમ છે, એ શબ્દ બ્રહ્મ છે, એ શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ શું છે? બ્રહ્મ એટલે જે બધે વ્યાપે છે એ બ્રહ્મ. અહીંયા આ પરમ આગમ લીધા, એ કોના પરમ આગમ લીધા? ગમે તેને લખેલાની વાત નથી કરી. પરમ આગમ અને અરહંતના પરમ આગમ એમ વિશેષ સ્પષ્ટતા કરી છે, એટલે ગમે ત્યાંથી આવેલી વાત નથી. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછીથી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ છૂટે છે અને એ દિવ્ય ધ્વનિ એ જ્ઞાનનો સ્તોત્ર છે, જ્ઞાનનો ધોધ છે. એને ગણધર ભગવાન સાંભળે છે અને એવું જ ભાવશ્રુત એમને પ્રગટ થાય છે. જેવું સાંભળે છે વાણી જે છે એ તો જડ છે, ખરેખર તો વાણી છે એ તો પૂતગળ છે, પણ એ દ્રવ્યશ્રુત છે. આ શાસ્ત્ર છે એ પણ અપેક્ષાથી પૂતગળ છે, પણ એ દ્રવ્યશ્રુત છે. કેમ કે એમાં જે શબ્દ છે એ શબ્દનું જે વાક્ય છે એ આત્માના સ્વરૂપને જણાવનારું છે. એટલે એ વાણી જે છે એ પણ શબ્દ બ્રહ્મ છે કે જેના નિમિત્તે ગણધર ભગવાનને પણ એવું જ ભાવશ્રુત પ્રગટ થાય છે. જે વાણીમાં આવે છે એવું જ ભાવશ્રુત એમને પ્રગટ થાય છે અને પછી એ શાસ્ત્રની રચના કરે છે. એમને માત્ર સાંભળીને એમ નહીં, જેવો ભાવ છે એવો જ ભાવ એમને પ્રગટ થાય છે અને પછી શાસ્ત્રની રચના થાય છે. એટલે એવા જે શાસ્ત્ર છે એ અરહંત ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્ર કહેવાય, એને પરમ આગમ કહેવામાં આવે. અને એ પરમ આગમ જે છે એને શબ્દ બ્રહ્મ કહેવો છે. પરમ આગમ, શબ્દ બ્રહ્મ એટલે એવા પરમ આગમ. એ પરમ આગમની ઉપાસનાથી જેનો જન્મ થયો છે એવો નિજ વૈભવ, એવા પરમ આગમની ઉપાસનાથી જેનો જન્મ થયો છે. હવે એ પહેલા ઉપાસનાને આપણે સમજીએ પહેલા જરાક આગળ બીજા બે વિશેષણો જે છે એ પણ સમજી લઈએ કે શું કહ્યું અહીંયા. કે એ શબ્દ બ્રહ્મ જે છે એ કેવો છે એને માટે અહીંયા કહ્યું છે કે એક તો એ આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર, એક વાત, સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર, સમસ્ત વસ્તુઓને જણાવનાર. જે જ્ઞાન સમસ્ત વસ્તુઓને જાણનારું છે એ જ સમસ્ત વસ્તુઓને જણાવી શકે. એટલે લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનારું એવું એ જ્ઞાન. અને બીજું કે સાત પદની મુદ્રાવાળો, આ શબ્દ બ્રહ્મની ના જે વિશેષણ છે ને એની વાત ચાલે છે કે શબ્દ બ્રહ્મ કેવો છે, તો કે સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને સાત પદની મુદ્રાવાળો. સાત એટલે શું? સાત એટલે કથનચિત, કોઈક પ્રકારે. અહીંયા કૌંસમાં આપ્યો છે અર્થ, એ આપણે વાંચીએ. અનેકાંત સ્વરૂપ છે જૈન દર્શનનું, અને અનેકાંત સ્વરૂપ છે તો જે અનેકાંત છે એ જયારે કથનીમાં આવે ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે સ્યાતવાદ, એટલે કથનચિત કોઈ અપેક્ષાથી આ વાત આમ છે. અને એમ જયારે જ્ઞાન કરવામાં આવે તો જુદા જુદા નય દ્વારા થતા જ્ઞાનમાં કોઈ વિરોધાભાસ આવતો નથી. એક અપેક્ષાથી એકની એક વસ્તુ આમ દેખાય, અને બીજી અપેક્ષાથી એ જ વસ્તુ બીજી રીતે લાગે, અને ત્રીજી અપેક્ષાથી એ જ વસ્તુ ત્રીજી રીતે લાગે, છતાં પણ એમાં વિરોધાભાસ ન આવે. એ કેમ નથી આવતો? કે એમાં આપણે અપેક્ષાને સાથે રાખીએ છીએ કે આ અપેક્ષાથી આ આમ છે. અપેક્ષા કઈ અપેક્ષા છે એને સાથે રાખી અને એ વિધાન કરવામાં આવ્યું હોય. એ સ્ટેટમેન્ટ કેવું છે કે પ્રોવાઇડેડ કરીને આપણે જે કહીએ છીએ એ રીતે છે, એટલે ક્યાંય એમાં વિરોધાભાસ નથી આવતો. દાખલા તરીકે આપણે સાદું ઉદાહરણ લઈએ ને પછી આ કૌંસમાં આપેલી વાતને વધારે સારી રીતે સમજીએ. કેમ કે આપણી સાથે કેટલાક લોકો એવા છે કે જેમને શાસ્ત્રોનો પહેલા આપણી સાથે સ્વાધ્યાય નથી કર્યો, એટલે એમની સમજ માટે વાત કરું છું. કે આપણે એમ કહીએ કે ગિરીશભાઈ, તો ગિરીશભાઈ જે છે એ એમના પુત્રના પિતા છે. એટલે ગિરીશભાઈ પિતા છે આપણે કહીએ તો વાત તો સાચી, પણ એમાં આપણે અપેક્ષા મૂકવી પડે કે એમના પુત્રની અપેક્ષા એ પિતા છે, એમના પિતાની અપેક્ષા એ તે પુત્ર છે, એમના કાકાની અપેક્ષા એ ભત્રીજા છે, એમના ભાઈની અપેક્ષા એ ભાઈ છે, એમની બહેનની અપેક્ષા એ ભાઈ છે, એમના પત્નીની અપેક્ષા એ પતિ છે. બધું જ સાચું છે, છતાં પણ દરેકની સાથે એક અપેક્ષા જો મૂકવામાં આવે તો કોઈ કથન ખોટું ન પડે, અને જો એ અપેક્ષા ન મૂકવામાં આવે અને માત્ર એકાંતે લઈ લેવામાં આવે તો શું થાય? ગિરીશભાઈને આપણે પતિ કહી દઈએ કે ગિરીશભાઈ પતિ છે તો ના, એ વાત તો ખોટી ઠરે. એ એક જ અપેક્ષા એ કોઈકની અપેક્ષા એ પતિ છે, તેમના પત્નીની અપેક્ષા એ પતિ છે. એટલે ગિરીશભાઈ શું છે એમને જુદા જુદા દૃષ્ટિકોણથી આપણે જાણીએ તો બધા વિરોધાભાસી વિધાનો થાય, કે એ પિતા છે અને એ પુત્ર છે એવું વિધાન થાય, એ કાકા છે અને એ ભત્રીજા છે એવું વિધાન થાય. પણ એમાં સાત કરીને આગળ શબ્દ મૂકવામાં આવે કે સાત ગિરીશભાઈ પિતા છે, સાત ગિરીશભાઈ પુત્ર છે, એટલે કોઈ અપેક્ષા એ કથનચિત, અને એ પછી અપેક્ષા શું છે એ જાણવામાં આવે એટલે એના સંબંધીનું આપણને પ્રમાણ જ્ઞાન થાય. જુદા જુદા નયો દ્વારા જયારે જ્ઞાન કરીએ તો એ જ્ઞાનને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ છીએ, પૂરેપૂરો ખ્યાલ આવે છે. એટલે આ અનેક અંતવાળું એક જ વ્યક્તિ માટેથી જુદા જુદા નયથી આપણે જે જ્ઞાન કર્યું એ અનેકાંત અનેક અંતવાળું જ્ઞાન થયું. આવું અનેકાંતનું સ્વરૂપ છે. જૈન દર્શનમાં અનેક નયો દ્વારા જ્ઞાન કરવામાં આવે છે, અને વિરોધાભાસી લાગતી વસ્તુ જે છે એની અપેક્ષા સહિત જણાવવામાં આવે છે, એટલે એવા અનેકાંત સ્વરૂપ એ જ્ઞાનમાં ક્યાંય વિરોધાભાસ નથી. નિત્ય પણ છે આત્મા, અને આત્મા અનિત્ય પણ છે. પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય છે, અને દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે. આપણે એક જ લઈ લઈએ કે આત્મા નિત્ય જ છે એમ જ લઈ લઈએ અને પર્યાયને ઉડાડી દઈએ એવું આપણા જૈન દર્શનમાં નથી. એક જ લઈ લઈએ એમ નથી. આત્માનું અસ્તિત્વ છે અને અસ્તિત્વ નથી. પોતાના સ્વથી એનું અસ્તિત્વ છે અને પરથી એનું અસ્તિત્વ નથી. એટલે એ જે અપેક્ષા છે એને આપણે સાત શબ્દ મૂકી અને જણાવીએ છીએ. જો હવે કૌંસમાં લખેલું છે એને આપણે સમજીએ કે સાતનો અર્થ કથનચિત છે, એટલે કે કોઈ પ્રકારથી કહેવું. પરમ આગમને શબ્દ બ્રહ્મ કહ્યા તેનું કારણ અરહંતના પરમ આગમમાં સામાન્ય ધર્મો વચન ગોચર સર્વધર્મોના નામ આવે છે. વચનમાં જે કહી શકાય તેને વચન ગોચર કહેવાય. એવા સામાન્ય ધર્મો જે વચન ગોચર છે એ બધાના નામ તો આવે છે, અને વચનથી અગોચર કે જે કોઈ વચનમાં કહી ન શકાય એવા જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એટલે એ રીતે એ સર્વ વસ્તુઓના પ્રકાશક છે. કોણ? આ શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ એ સર્વ વસ્તુઓનો પ્રકાશક કઈ રીતે છે એ વાત અહીંયા જણાવી. કેમ કે એમાં સામાન્ય ધર્મો વસ્તુના જે કહી શકાય છે, વચનમાં આવી શકે છે, એ બધા કહેવામાં આવ્યા છે, અને જે વચનમાં નથી આવતા એને પણ એમાં એનું અનુમાન કરાવવામાં આવે છે. એટલે બધું જ એમાં આવી જાય છે. એટલે સર્વને પ્રકાશનાર છે, એટલા માટે સર્વ વસ્તુઓના પ્રકાશક છે, માટે એને સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દ બ્રહ્મ કહે છે. એ શબ્દ છે એનું વાચ્ય જે છે, શબ્દનું જે વાચ્ય છે એ શું છે, એ અરહંતના પરમ આગમ છે. એનું વાચ્ય જે છે તે અરહંતના પરમ આગમ છે, એવો એ શબ્દ બ્રહ્મ છે. અને એ સાતની મુદ્રાવાળો છે, એટલે સાત સહિત સાત પદની મુદ્રાવાળો છે. આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર છે. કઈ રીતે પ્રકાશ કરનાર છે? તો કે એમાં બધું જ જ્ઞાન સમાય છે. જગતના બધા જ પદાર્થોનું જ્ઞાન એના દ્વારા થાય છે. પરમ આગમ દ્વારા એ સર્વ પદાર્થને જાણી શકાય છે. સર્વ પદાર્થ વિશેનું જ્ઞાન એમાં ભર્યું છે, અને એ અરહંતના જ્ઞાનમાંથી એ આવ્યું છે. એટલે એ કોઈ મિથ્યાદ્રષ્ટિએ કે કોઈ બીજાએ અન્યએ પોતે પોતાની કલ્પના વડે કહ્યું છે એમ પણ નથી. એટલે ત્યાં એ વાત પણ સાથે આપી દીધી. તો અહીંયા આ પહેલી વાત કરી કે મારા આત્માનો વૈભવ કેવો છે, નિજ વૈભવ કેવો છે. એટલે કે કુંદકુંદાચાર્ય ભગવાનના નિજ વૈભવની વાત પહેલા કરી કે નિજ વૈભવ કેવો છે, કે જેના દ્વારા એ આત્માને જણાવવાના છે. તો આત્માને જણાવવા બેઠા છે તો એમને પોતાને કેવું જ્ઞાન છે, એમનો આત્માનો જ્ઞાનનો વૈભવ કેવો છે? તો કે જ્ઞાનનો વૈભવ એવો છે કે એ અરહંતના પરમ આગમ જે શબ્દ બ્રહ્મ છે, એ શબ્દ બ્રહ્મને જણાવનાર છે. અને એ શબ્દ બ્રહ્મ કેવો છે? તો કે લોકના સમસ્ત પદાર્થોને જણાવનાર છે, અને એ સાતવાદ સહિત છે, અનેકાંત સ્વરૂપ છે, એવો શબ્દ બ્રહ્મ છે. અને એવા શબ્દ બ્રહ્મની ઉપાસનાથી આનો ઉદ્ભવ થયો છે, એનો જન્મ થયો છે. એવા શબ્દ બ્રહ્મ, એવા અરહંતના પરમાગમની ઉપાસનાથી. ઉપાસના એટલે શું? ઉપાસના એટલે એની પોતે અનુભવ સહિતની શ્રદ્ધા કરી અને પ્રાપ્ત કર્યું છે એ ઉપાસનાથી. સેની? જે જ્ઞાન અરહંત ભગવાનના પરમ આગમમાં જે ગણધર દ્વારા, શાસ્ત્રોની રચના દ્વારા આવ્યું છે, એની એમણે ઉપાસના કરી છે. ઉપાસના કરી છે એટલે એને આત્મસાત કરીને એવું ભાવશ્રુત પોતે પ્રગટ કર્યું છે, અને અનુભવ સહિત એમણે પ્રાપ્ત થયું છે એ ઉપાસના. માત્ર ગોખી ગયા છે, બોલી ગયા છે, કોપી કરી છે એમ નહીં, ઉપાસના છે. અહીંયા તો ઉપાસના ક્યારે થાય? જ્ઞાનની ઉપાસના ક્યારે થાય? કે જ્ઞાનને તમે આત્મસાત કરો, અનુભવ સહિત તમે એને પ્રકાશિત કરો, ત્યારે એની ઉપાસના થઈ કહેવાય. એટલે એવા એ પરમ આગમની ઉપાસનાથી જેનો જન્મ થયો છે એવું એ જ્ઞાન છે, એવા એ નિજ વૈભવની આ પહેલી વાત મૂકી. આખું ફરીથી વાંચીએ, બહુ સુંદર વાત છે. એક એક શબ્દનું મહત્વ છે પ્રભુ આમાં. તો ટીકાને ફરીથી આપણે એટલા સુધી વાંચી જઈએ અને પછી આગળ વધીએ. અહીંયા કહે છે કે આચાર્ય કહે છે કે, એટલે કે કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે, આ ટીકા લખનાર અમૃતચંદ્રાચાર્ય ભગવાન છે, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી હું આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ. અને એવા આત્માને જ્યારે દર્શાવવા બેઠા છે ત્યારે કે એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે, એટલે કુંદકુંદાચાર્ય ભગવાને કરુણા કરી અને આવો શુભભાવ આવ્યો છે, એટલે આ શાસ્ત્રની રચનાનો નિર્ણય કર્યો છે. એ દર્શાવીશ, એ ગાથાઓમાં એ દર્શાવવાના છે એમ એમણે નિર્ણય કર્યો છે અને એવો ઉદ્યમ કર્યો છે. આગળ કહે છે કે કેવો છે મારા આત્માનો નિજ વૈભવ, તો કે આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર, સમસ્ત વસ્તુઓને જણાવનાર એવું એ જ્ઞાન કે જે જ્ઞાન અનેકાંત સ્વરૂપ છે, એટલે સ્યાત પદની મુદ્રાવાળો છે એ જ્ઞાન કયું? તો અરહંત ભગવાનના પરમ આગમ, જેને શબ્દ બ્રહ્મ કહ્યો છે, એવા શબ્દ બ્રહ્મની ઉપાસનાથી, અરહંત ભગવાનના પરમ આગમની ઉપાસનાથી એ જ્ઞાનનો જન્મ થયો છે, એ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને એ પહેલી વાત એમણે કરી એ રીતે. હવે આગળ અહીંયા કહે છે કે વળી તે નિજ વૈભવ કેવો છે. આગળ કહે છે અહીંયા કે સમસ્ત જે વિપક્ષ અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલા સર્વથા એકાંતરૂપ નય પક્ષ, તેમના નિરાકરણમાં સમર્થ જે અતિ નિર્બાધ યુક્તિ, તેના અવલંબનથી જેનો જન્મ છે. બીજી વાત, વળી તે નિજ વૈભવ કેવો છે? તો કહે છે કે સમસ્ત જે વિપક્ષ અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવે, અન્ય મતમાં, અન્ય ધર્મોમાં, અન્ય દર્શનોમાં જે મત પ્રવર્તી રહ્યો છે એ જૈન મત કરતા એ વિપરીત મત છે, એ વિપક્ષ છે. અને એવી ઊંધી માન્યતાઓ ગ્રહણ કરવામાં આવી છે, એવી ઊંધી માન્યતાઓ એ જે રીતે ગ્રહણ કરવામાં આવી છે એ એમના દ્રષ્ટિકોણ, એટલે એ નય પક્ષ. વિપક્ષ એ શું વિપક્ષ છે? તો અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલા સર્વથા એકાંતરૂપ નય પક્ષ. અનેકાંત જ્યાં છે જ નહીં, એકાંતે જ કોઈક વસ્તુને એમને ગ્રહણ કરી છે. જેમ કે આત્મા નિત્ય છે તો નિત્ય છે, અને બીજા કેટલાક મતમાં એમ માને કે આત્મા અનિત્ય છે તો અનિત્ય જ છે. એક જ મત અને એક જ એકાંત રૂપે એ ગ્રહણ કરવામાં આવ્યું હોય, જેમાં સ્યાદવાદ નથી, અનેકાંત સ્વરૂપ જે છે જ નહીં, મિથ્યા માન્યતાઓ જ વર્તી રહી છે, એવી એ માન્યતાઓના નિરાકરણમાં જે સમર્થ એ શું છે? તો કે યુક્તિ. એના નિરાકરણમાં જે યુક્તિ સમર્થ છે, કોના નિરાકરણમાં? અન્ય મતવાદીઓ છે એમણે જે ઊંધી માન્યતાઓ એકાંત નય પક્ષને કારણે, એકાંતને કારણે, એકાંત દ્રષ્ટિકોણને કારણે જે પકડી રાખી છે, એ માન્યતાઓનું નિરાકરણ કરવામાં, એ માન્યતાઓ યોગ્ય નથી અને કઈ રીતે યોગ્ય નથી એને એ યુક્તિ દ્વારા દર્શાવવામાં, એની વાત કરી છે અહીંયા. એ યુક્તિ દ્વારા એને દર્શાવી શકે એવી યુક્તિમાંથી એનો જન્મ થયો છે, એવો એ નિજ વૈભવ છે. તો એ યુક્તિ વિશે અહીંયા બે વિશેષણ મૂક્યા છે. એક તો વિશેષણ મૂક્યું છે કે યુક્તિ કેવી યુક્તિ, તો અતિ નિય તુષ, તુષ એટલે પોતરા, અતિ નિહ તુષ એટલે નિસ્તુષ, અતિ નિહ તુષ ત્રણ શબ્દ થઈ અને અતિ નિહ સ્તુષ એમ શબ્દ બન્યો છે. તુષ એટલે ફોતરા, બિલકુલ ફોતરા વિના, અતિ જરાક પણ એમાં ફોતરા નથી, એટલે એવો શુદ્ધ નિર્બાધ, બે શબ્દ મૂક્યા છે, જેને કોઈ બાધા નડતી નથી, એવો એ યુક્તિ કેવી છે? તો કે એ શુદ્ધ છે, પૂર્ણ છે અને એને કોઈ બાધા નડતી નથી, એવી એ યુક્તિ. અને એવી યુક્તિના આલંબનથી એ મિથ્યા મતનું નિરાકરણ થાય છે, એ મિથ્યા મતનું નિરાકરણ થાય છે. અને એવા મિથ્યા મતનું નિરાકરણ કરનાર એવી યુક્તિનું જેને આલંબન છે, એવો એ નિજ વૈભવ છે, એવો એ નિજ વૈભવ છે. આ બીજી વાત કરવામાં આવી. પહેલી વાત જે કરી એમાં શું વાત કરવામાં આવી? એ અનેકાંત સ્વરૂપ છે, સર્વને પ્રકાશનારો છે, અને અરહંત ભગવાનના એ દિવ્ય ધ્વનિમાંથી પ્રગટેલ જે જ્ઞાન જેના દ્વારા પરમાગમની રચના થઈ છે એની ઉપાસના દ્વારા જેનો જન્મ થયો છે એમ જણાવ્યું. અને અહીંયા બીજામાં નિજ વૈભવમાં શું જણાવવામાં આવ્યું કે એ યુક્તિ સહિત છે, યુક્તિના આલંબન સહિત એ નિજ વૈભવનો જન્મ થયો છે. અને એ યુક્તિ કેવી? તો કે એ યુક્તિને કોઈ બાધા નડતી નથી અને એ શુદ્ધ પૂર્ણ એ યુક્તિ છે, પૂરેપૂરી. અને એ યુક્તિ સમર્થ છે. શેને માટે સમર્થ છે? તો કે મિથ્યાત્વને દૂર કરવા માટે. અન્ય મતવાદીઓના મિથ્યા માન્યતાઓ અને મિથ્યા શ્રદ્ધાઓને એનું નિરાકરણ કરવામાં સમર્થ છે એવી એ યુક્તિ છે. એ યુક્તિ સહિત એ નિજ વૈભવ વર્તે છે. તો આ પ્રકારે બે વાત અત્યારે કરવામાં આવી. હવે એના પછીની બીજી બે વાત લેશે. એટલે એ પહેલા તો નિજ વૈભવ કેવો છે એની વાત આવે છે. અને એ નિજ વૈભવ દ્વારા ભગવાન કુનકુંદાચાર્ય એ આત્મા, એકત્વ વિભક્ત આત્માનું દર્શન કરાવનાર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ.
આપણે કુંકુંદ ભગવાન જેમનો આપણા પર મહા ઉપકાર છે, આમ તો કુંકુંદ આચાર્ય કહેવામાં આવે છે અને અત્યારે તો છઠ્ઠા સાતમા કુંડ ચાલે છે ને
અત્યારે તો દેવલોકમાં.
એટલે એની જ થોડી વિશેષ વાત કરો ને એમના વિશે.
અત્યારે પ્રભુ દેવલોકમાં છે ભગવાન કુંકુંદાચાર્ય. એમનું આપણે દિગંબરમાં તો બધાને ખ્યાલ છે, ઘણું મહાત્મ્ય છે. અને આપણે એમનું ત્રીજું સ્થાન મૂકીએ છીએ. આપણે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંદાર્યો એમ ત્રીજું સ્થાન મૂકીએ છીએ. એટલે ગૌતમ સ્વામી પછી, એટલે કે જે ગણધર થઈ ગયા, જેમણે મોક્ષની પ્રાપ્તિ કરી, એના પછી કોઈનું સ્થાન આવતું હોય તો એ કુંકુંદાચાર્ય ભગવાનનું સ્થાન છે. બીજા આચાર્ય તો ઘણા થયા છે, ઘણાઓએ ઘણું બધું લખ્યું છે, ઘણા શાસ્ત્રોની રચના કરી છે, અદભુત વાત કરી છે, બધું છે. તેમ છતાં પણ કુંકુંદાચાર્ય ભગવાનનું સ્થાન ગણધર પછી ત્રીજું છે. મહાવીર સ્વામી ભગવાનના ગણધર જે છે, જે ગણધર હોય એ મોક્ષે જાય. અને મહાવીર સ્વામી ભગવાન મોક્ષે ગયા પછીથી ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી એમના ત્રણ ગણધર મોક્ષે ગયા. અને એ પછીથી પરંપરામાં પહેલા ભદ્રબાહુ સ્વામી સહિત પાંચ શ્રુત કેવળી થયા. અને એ પાંચ શ્રુત કેવળીને તો 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું, પણ પછી ધીરે 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 એ ઓછું થતું ગયું. એટલે બીજા ભદ્રબાહુ સ્વામી સહિત જે બીજા પાંચ શ્રુત કેવળી થયા એમને અમુક અંગને અમુક પૂર્વનું એ રીતે જ્ઞાન હતું. એ બધા આ બધા થયા તે છતાં પણ આપણે જો કોઈનો વધારે ઉપકાર અત્યારે રાખીને બેઠા હોઈએ તો કુંકુંદાચાર્ય ભગવાનનો. ભદ્રબાહુ સ્વામી સહિત જે પાંચ સુત કેવળી જેમને 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હતું એ તો અદભુત વાત છે, એમની તો શું વાત કરી શકાય. પણ તે છતાંય પણ આપણે વિશેષતાપૂર્વક અત્યારે પંચમ કાળની અંદર જો કોઈને યાદ કરીએ છીએ તો કુંકુંદાચાર્યને યાદ કરીએ છીએ. એમનું મૂળ નામ એ પદ્મનંદી આચાર્ય હતું. આચાર્ય થયા ત્યારે પહેલા એ મુનિ થયા ત્યારે એમનું પદ્મનંદી હતું. જો પદ્મનંદી આચાર્ય તરીકે ઓળખાયા છે, પણ વિશેષ તો એ કુંકુંદાચાર્ય તરીકે ઓળખાયા છે. એ વક્રગ્રીવાચાર્ય, ગૃધ પીચ્છાચાર્ય તરીકે અને ઈલાચાર્ય તરીકે પણ ઓળખાયા છે. એમને જે વિદ્યા હતી ચારણ વિદ્યા, એના એ વિદ્યાથી એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા અને ત્યાં 7 દિવસ રહી અને સિમંદર પ્રભુની વાણી સાંભળી અને આવ્યા. અને ત્યારે એ વખતે એમણે બીજા શ્રુત કેવળીઓ સાથે પણ વિચાર વિમર્શ વગેરે કર્યા. અને આ વાત જે છે એમાં કોઈ શંકા કરવા જેવું નથી. આ વાતના ઉલ્લેખો તો શિલાલેખો ઉપર પણ મળે છે અને બીજા આચાર્ય ભગવાનોના શાસ્ત્રોમાં પણ મળે છે. એ બધો ઘણો બધો વિસ્તાર આપણે પ્રસ્તાવનામાંથી એ વાત મળે છે. પણ એના કરતાં સૌથી મહત્વની જો કોઈ વાત હોય તો બેનશ્રીબેનના જાતિ સ્મરણ જ્ઞાનમાં, બેનશ્રીબેનના જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં હતા એ વખતે કુંકુંદાચાર્ય ભગવાન ત્યાં પધાર્યા હતા, એ બધી વાતોનો ઉલ્લેખ આવે છે. એટલે એ વાત તો સત્ય છે કે કુંકુંદાચાર્ય ભગવાન એ સિમંદર પ્રભુ પાસે ત્યાં જઈ અને સાક્ષાત એ સાંભળીને એ જ્ઞાન લઈને આવ્યા અને પછી એમણે અહીંયા શાસ્ત્રોની રચના કરી. અને આ શાસ્ત્રો દ્રવ્યાનુયોગના જે શાસ્ત્રો છે એવા અદભુત શાસ્ત્રો છે કે જેનો અભ્યાસ કરતા જીવ ભાવ વિભોર થઈ અને સમ્યક દર્શન જરૂરથી પ્રાપ્ત કરી લે એવા એ શાસ્ત્રોની એમણે રચના કરી છે. એટલે એમનો ઉપકાર ઘણો છે અને આ શાસ્ત્રો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જીવને સમ્યક દર્શન થવાનું છે એ વાત પણ નિશ્ચિત છે. એટલે કે પાંચમા આરાના છેલ્લા સમય સુધી જો સમ્યક દર્શન થવાનું છે તો એમાં નિમિત્ત કારણ કોઈ ગમે તેવું નહીં હોય અને એ નિમિત્ત કારણ એ ભગવાનની વાણી જ હોઈ શકે, જિનેશ્વરની વાણી જ હોઈ શકે. અને એ જિનેશ્વરની વાણી એ કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રો દ્વારા આપણને ઉપલબ્ધ થઈ છે અને એ જ વાણી એ અંત સુધી કેટલાય જીવોને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું નિમિત્ત કારણ થશે. પ્રભુ ભગવાન તરીકે તો આપણે દરેક જીવને કહીએ છીએ, ભગવાન આત્મા જે જીવ પોતે પુરુષાર્થ કરી અને પોતાનું મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન સ્વરૂપ છે એ સ્વરૂપને પ્રગટ કરવાનો છે એને આપણે ભગવાન કહીએ છીએ. અને એ વાત કુંદકુંદાચાર્ય ભગવાને એમની 72મી ગાથામાં પણ કરી છે અને 3 વખત આમાં આ શાસ્ત્રમાં જ પછી આગળ એ વાત આવે છે. એટલે આપણે ભગવાન આત્મા કહીએ છીએ અને ગુરુદેવ હંમેશા આત્માનું મહાત્મા એમને એટલું આવ્યું હતું એટલે ભગવાન આત્મા શબ્દ વાપરતા હતા. આત્માની સામે આગળ જે વિશેષણ તરીકે ભગવાન આત્મા કહેતા હતા, કેમ કે આત્માનું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે. આપણે પર્યાય દ્રષ્ટિથી જોઈએ એટલે એમાં એ અનિલભાઈ દેખાય કે રમેશભાઈ દેખાય, પણ એ દ્રષ્ટિ જો છોડી દઈએ, હું મનુષ્ય છું એ વાત ભૂલી જઈએ અને મારી આ વર્તમાનમાં એ પુરુષની કે જે પર્યાય છે એ વાતને ભૂલી જઈએ અને માત્ર હું આત્મા છું જો એવો વિચાર કરીએ તો મહાત્મા આવે. આપણને મહાત્મા ના આવવાનું એક જ કારણ આ છે કે આપણે પર્યાય દ્રષ્ટિથી આપણે આપણા સ્વરૂપ તરફ જોઈ રહ્યા છીએ. એટલે મૂળ સ્વરૂપની પહેલા બહાર જે દેખાય છે ને ખોખું, એ ખોખા ઉપર દ્રષ્ટિ જાય છે. અંદરનો માલ છે એના ઉપર દ્રષ્ટિ જતી જ નથી એટલે મહાત્મા આવતું નથી. ખોખું સાધારણ છે, ખોખું સાધારણ છે, પણ માલ અંદર જે ભર્યો છે એ મૂલ્યવાન છે. એ મૂલ્યવાન માલ તરફ દ્રષ્ટિ નહીં જાય એટલે એનું મૂલ્ય સમજાતું નથી ને એટલે આપણે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા નથી. ઘણાને તો એ નવાઈ લાગે છે કે આપણે આપણા આત્માને નમસ્કાર, અરે પ્રભુ તને તારા આત્માનું નજી મહાત્મા આવ્યું નથી તો તું પછી ક્યાંથી એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો? તું કરવાનો જ નથી. એને તો બિચારાને હજી એમ જ છે કે તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન, બસ એમની પૂજા ભક્તિ વિનય કરીએ એટલે જૈન ધર્મ થઈ ગયો અને વ્રત તપ કરીએ એટલે. એને એમ પણ નથી કે એને શું કરવાનું છે અને શું પ્રાપ્ત કરવાનું છે, એ પોતે કોણ છે એનું તેને ભાન નથી. એટલે એનું ભાન કરાવનાર જો કોઈ હોય મહાપુરુષ તો આ આચાર્ય ભગવાનો છે. એમાં કુંકુંદાચાર્ય ભગવાને તો અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો જે વાત કરી છે એની તો શું વાત થાય. એ બધું આખું આપણને ગુરુદેવે સમજાવ્યું એટલે એમાં એ ભગવાન આત્મા, ભગવાન આત્મા આવ્યું એટલે સ્વાભાવિક રીતે સહજ રીતે આપણને પણ એ જ વાત નીકળે છે. આચાર્ય ભગવાનને આપણે ભગવાન કહી દઈએ છીએ એટલે કુંકુંદાચાર્ય ભગવાન એમ જ બોલાય છે. એમાં કંઈ અતિશયોક્તિ જેવું છે જ નહીં. એમણે તો એ પદને પ્રાપ્ત કરી જ લીધું હતું અને એ શુદ્ધ આત્મ સ્વરૂપને એમણે તો પ્રાપ્ત કર્યું જ હતું. હવે તો એ આંગળીને વેઢે ગણાય એટલા એક બે ભાવમાં એ મોક્ષે જશે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. આપણે સુખધામ બોલીએ પ્રભુ.
સુખધામ અનંત સુસાન.